डाल और जनवरी क्लास नंबर 3।
नमो हरिहंतानं नमो सिद्धानं नमो हरियानं नमो वज्रायानं नमो लोये सर्वसाहूनं कीर्ण भुवन मे सात वीतरा
આપણે આ 6 ડાળા ગ્રંથના આધારે પહેલી ડાળ અને બીજી ડાળનો સ્વાધ્યાય થઈ ગયો છે. હવે આપણે 3rd ડાળ શરૂ કરી છે અને ધીસ ઇઝ અવર 3rd લેક્ચર ઓફ 3rd ડાળ. પહેલા 2 ક્લાસમાં આપણે જસ્ટ ખાલી એક બિગિનિંગ ઇન્ટ્રોડક્શન કર્યું છે અને એમાં ઘણા બધા લોકો કદાચ પ્રેઝન્ટ નહીં પણ હોય, એટલે આજે આપણે થોડુંક એનું રિવિઝન ફરીથી કરશું. પ્લસ આઈ થિંક કે હજી અમુક વર્ડ જે આમાં આવી ગયા, નય છે, નિશ્ચય વ્યવહાર, એનો બરાબર ડિટેલિંગ નથી થયું, એટલે આપણે એ આજે જોશું અને આગળ કન્ટિન્યુ કરશું. ઓકે, તો આ 6 ડાલનો ટોપિક શું છે? એમાં ફર્સ્ટ ડાલમાં શેનું વર્ણન આવે છે? ફર્સ્ટ ડાલમાં 4 ગતિના દુઃખોનું વર્ણન આવે છે, રાઈટ? સેકન્ડ ડાલમાં શેનું વર્ણન આવે છે? હા, એ દુઃખોનું કારણ શું છે એનું વર્ણન આવે છે. એ દુઃખોના કારણમાં શું કીધું? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એ આપણા 4 ગતિમાં ભ્રમણ કરવાનું મેઇન આપણું ફોલ્ટ, આપણી મેઇન એ મિસ્ટેક છે જેને કારણે જીવ 4 ગતિમાં ભ્રમણ કરે છે, રાઈટ? એ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર કેટલા ટાઈપના બતાવ્યા? હા, 2 ટાઈપના, એક ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર અને એક અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. તો ગ્રહિત મિથ્યા દર્શનની અંદર શેની વાત આવી? જે આ ભાવમાં નવું ગ્રહણ કરેલું છે. તો એવી કઈ વાત આવી એની અંદર? કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રનું આખું વર્ણન આવ્યું. પછી ગ્રહિત મિથ્યા જ્ઞાનમાં શેની વાત આવી? ગ્રહિત મિથ્યા જ્ઞાનમાં કોઈને ખ્યાલ છે તેની વાત આવી? એ થોડું ટફ છે. આ કુશાસ્ત્ર, રાઈટ? પણ એ કુશાસ્ત્ર એટલે કેવા? જે એકાંતવાદથી દૂષિત છે, એની આખી વાત આવી. ગ્રહિત મિથ્યા ચારિત્રમાં શેની વાત આવી? કુગુરુ ની નહીં, કુધર્મ ની. એટલે બેઝિકલી જે જીવ કુતપ તપે છે અને કેવા કેવા મિથ્યા આચરણ કરે છે વિધાઉટ નોઈંગ એક્ચ્યુઅલ શું છે અને કઈ પણ કરે છે, શરીરને દુઃખ આપે છે, એ બધાની વાત ગ્રહિત મિથ્યા ચારિત્રમાં આવી. આપણે થોડું સેકન્ડ હાફ પહેલા લઈ લીધું. હવે અગ્રહિત મિથ્યા દર્શનમાં શેની વાત આવી? અગ્રહિત અનાધિકારથી જે જીવની મિથ્યા, હા, ઊંધી માન્યતા રૂપ 7 તત્વની મિથ્યા માન્યતા ચાલે છે, રાઈટ? અગ્રહિત મિથ્યા જ્ઞાનમાં શું આવ્યું? કે બસ આ જે ઊંધી માન્યતા છે એને સહિતનું જે પણ જ્ઞાન છે બધું અગ્રહિત મિથ્યા જ્ઞાન છે અને એને સહિત જે પણ જીવ આચરણ કરે છે બધું અગ્રહિત મિથ્યા ચારિત્ર છે, બરાબર? આટલું જીવ જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે એની ભૂલમાં જીવ પોતે જ 4 ગતિમાં ભ્રમણ કરે છે. તો એના પછી 3rd ડાલની શરૂઆત થઈ. 3rd ડાલમાં શું કહે છે? 3rd ડાલની શરૂઆત જો આપણે પેજ નંબર છે 55, હિન્દીમાં કદાચ થોડુંક આગળ પાછળ હશે, પેજ 55. અત્યાર સુધી જે જીવે પહેલા તો એને દોષ દેખાડ્યા, સોરી, સૌથી પહેલા તો એ દેખાડ્યું કે જીવ દુઃખી છે 4 ગતિમાં ભ્રમણ કરીને. સેકન્ડ ડાલમાં એ દેખાડ્યો કે જીવ પોતાની મિસ્ટેકને કારણે જ દુઃખી છે. હવે એનું સોલ્યુશન કે છે 3rd ડાલમાં. આખી 3rd ડાલ લગભગ સમ્યક દર્શન ઉપર છે. આ નામ તો સાંભળ્યા છે ને, સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર, નામ સાંભળ્યા છે? બોલો, સમ્યક દર્શન કોને કહેવાય? હા, વેરી ગુડ, સાચી શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય. આપણે પહેલા જોઈ લીધું છે, ફરીથી થોડુંક એકદમ ખાલી કનેક્શન માટે, કે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6. એમાંથી હું કયો દ્રવ્ય છું? જીવ દ્રવ્ય. મારી પાસે ગુણો કેટલા છે? અનંત ગુણો છે. એમાં અહીંયા શેની વાત ચાલે છે, કયા ગુણોની? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. દર્શન ઇઝ ઇન્ક્લુડેડ ઇન જ્ઞાન, ઇન અ વે બરાબર, શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર. તો જે શ્રદ્ધા ગુણ છે એનું કામ શું છે? શ્રદ્ધા ગુણ નું ફંક્શન શું છે? બિલીવ કરવું, માન્યતા કરવી કે હું કોણ છું એવું માનવું, અથવા તો એનું એક ઇમેજ બનાવવું, એ શ્રદ્ધા ગુણ નું કામ છે. જ્ઞાન ગુણ નું કામ શું છે? જાણવું બરાબર. અને ચારિત્ર ગુણ નું કામ શું છે? આચરણ કરવું, અથવા લીલા કરવી, અથવા તો એના ભાવો કરવા બરાબર. હવે મેં આ ચોક ને જો મારો માન્યો, તો પહેલા તો એને ચોક તરીકે જાણું છું, પછી એમાં મેં માન્યતા કરી કે આ મારો છે. હવે મારો છે તેમાં મને લાઇકિંગ થાય છે, એટલે રાગ ના ભાવ મેં કર્યા. આવી રીતના ત્રણેય ગુણ નું જે કામ છે એક સાથે કનેક્ટેડ છે એકબીજા સાથે બરાબર. તો જીવ અનાદિકાળથી શું કરે છે? કોને પોતાનું માને છે? શરીર આદિ પર પદાર્થ ને, આ શરીર ને તો પોતાનું, આ હું જ છું એમ માને છે. આ બધી મારી આજુબાજુની વસ્તુ, આ શરીર, આ ઘર, મકાન, ગાડી, એ બધા મારા છે એવું માને છે બરાબર. આ ક્લાસ હું શીખાડું છું એમ માને છે. અથવા તો આ ઠંડી હવા આવે છે એનો મને આનંદ થાય છે. આવી બધી મિસ્ટેક આ જીવ કરે છે. એકચ્યુઅલી તો શું હતું? એકચ્યુઅલી શું હતું કે જીવનું તો કામ ખાલી જાણવાનું છે, એટલે જાણવા સુધીનું કામ જીવે કર્યું, બાકી બધું કામ તો પૂજલનું પરિણામ જ હતું. પણ એવું ન માનીને આ પૂજલ ઉપર બી ઓવરલેપ કરી નાખે છે કે આ બી હું જ કરું બરાબર. આવી જીવ અનાદિકાળથી ભૂલ કરે છે. તો હવે એને સુધારવા માટે અહીંયા શું કહે છે? જો થર્ડ ઢાલની ફર્સ્ટ ગાથા. અત્યાર સુધી શું કીધું? કે જીવ દુઃખી છે બરાબર. હવે શું કહે છે? કે આત્મનું હિત, મારું હિત શું છે? સુખી થવું. મારું હિત શું છે? સુખી થવું બરાબર. અને એ સુખ કેવું હોવું જોઈએ? સો સુખ આકુલતા બિન કહીએ. આકુલતા એટલે શું? અંદરથી અનઈઝીનેસ જે આપણને લાગે છે, એન્ઝાયટી જે લાગે છે, એ બધું આકુલતા છે. આકુલતા માટે ઇંગ્લિશમાં કોઈ સારો વર્ડ જ નથી, એ તકલીફ છે. એટલે ગુજરાતીમાં તો બહુ ઇઝીલી સમજાવી શકાય, પણ ઇંગ્લિશમાં એટલું ક્લિયર ટ્રાન્સલેશન નથી. એન્ઝાયટી અથવા અનઈઝીનેસ, ધે આર સમવોટ સિમિલર. અનસેટિસ્ફેક્શન ઇઝ ઓલસો સમવોટ સિમિલર, પણ આકુલતા વસ્તુ જ અલગ છે. એ અંદરથી જ્યારે આપણે એમ સમજો, તમારી ટ્રેન છૂટવાની હોય અને તમે ભાગીને પકડતા હો, ત્યારે અંદરથી જે થાય એને આકુલતા કહેવાય. સમજાય છે? એના માટે ઇંગ્લિશ વર્ડ નથી, પણ ફિલિંગ આવે છે ને અંદરથી, બસ ઓકે. તો એવી એની એવી એન્ઝાયટી વગરની જે ફિલિંગ હોય, એકદમ શાંતિ, કે હવે જેને ટ્રેન પકડવાની જ ન હોય એને કેવું, એના વિશેમાં કંઈ વિચાર જ ન હોય ને, કંઈ વિકલ્પ જ ન હોય, તો એને કહેવાય નિર્વિકલ્પ છે અથવા અનાકુળ છે. એને કોઈ આકુળતા નથી અને એ જ સુખનું રિયલ અનુભવ છે. હવે આપણી લાઈફમાં તો 50 ટોપિક છે, એક ટ્રેન પકડવાનું એક એક્ઝામ્પલ છે. 50 ટોપિક છે ભાઈ, આજે ઘરે જમવાનું શું બનાવવાનું છે, અથવા તો આજે મારે બપોરના ટાઈમ આમ યુટિલાઇઝ કરવાનો છે, સાંજના ઓલાને મળવા જવાનું છે, રાતના આ પ્લાનિંગ છે, કાલે સવારનો ઓફિસ આવી રીતના જવાનું છે કે નહીં. આપણી લાઈફમાં તો 50 ટોપિક છે, તો 50 ટોપિકને રિલેટેડ 50 વિચારો મગજમાં ચાલે છે કે નહીં. અને હવે ભગવાનને જુઓ, ભગવાનને એકે ટોપિક નથી, એટલે એમને એકે વિષયને રિલેટેડ એકે વિચાર કહું છું. એટલે બેઝિકલી એમને કોઈ પણ ઈ જાતનું ચેન્જિંગ બોલવું નથી કે મને આ કરો મને આ કરો, એમને કાંઈ જ નથી કરવું. એ બસ પોતાના આત્મામાં એવા શાંતિથી મગ્ન છે કે હવે એમને બધું જણાય છે બધું, પણ કાંઈ પણ ચેન્જ કરવાનો ભાવ નથી. અને એને રિલેટેડ અંદર આત્મામાં જે શાંતિ હોય એને કહેવાય સાચું સુખ. સમજાય છે? તો આવું સાચું સુખ દરેક આત્માને ગમે છે, મતલબ આવું આપણને જોઈએ છે, પણ આપણને એનું રિયલ સ્વરૂપ ખબર નથી, એટલે આમ તેમ ગમીએ છે. તો એ આકુલતા, એ આકુલતા ક્યાં નથી? આકુલતા શિવ માહી ન તાતે, શિવ માહી એટલે કે મોક્ષમાં એવી આકુલતા નથી જેવી આપણે બધા એનાથી દુઃખી છે એવી. માટે શિવ માર્ગ લગ્યો જઈએ કે શિવ માર્ગમાં લાગો, બધા જણ મોક્ષ માર્ગમાં લાગો. બરાબર, બે લાઈન તો બહુ ઈઝી છે, આપણે જોઈ લીધી છે, એમાં આગળ નથી જોયું. આગળ, સમ્યક દર્શન જ્ઞાન શરણ શિવ મગસો દ્વિવિધ વિચારો. કે મોક્ષ માર્ગ કેવો છે? કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની એકતા રૂપ મોક્ષ માર્ગ છે. અને મગસો દ્વિવિધ વિચારો, વિચારો એટલે કે કયો છે, એ બે રીતે કહેવામાં આવે છે. એ મોક્ષ માર્ગ બે રીતે કહેવામાં આવ્યો છે. કયા બે રીતે? ફોર્થ લાઈન, જો સત્યાર્થ રૂપ સો નિશ્ચય કારણ સો વ્યવહાર. જે સાચું માર્ગ છે, સાચું રૂપ છે, એને તો નિશ્ચય કહેવાય, અને વ્યવહાર એનું કારણ છે. કારણ એટલે કઈ રીતે કીધું છે? વ્યવહારનો એ આપણે નિશ્ચય વ્યવહાર થોડું વધારે ડિટેલમાં જોઈએ. હવે આટલું તમને ખ્યાલ આવ્યો એક પહેલા. હવે હું થોડું ડાયગ્રેશન લઉં છું આ નિશ્ચય વ્યવહાર સમજાવવા માટે, એટલે ઇવેન્ચ્યુઅલી નિશ્ચય વ્યવહાર પર આવશું, પણ હવે અહીંયા થોડું ફોકસ આપજો. આપણે એકદમ પહેલાથી શરૂ કરીએ. બરાબર, વિશ્વ, વિશ્વની અંદર કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય છે. બરાબર, એ છ ના હું નામ નથી લખતો, તમે સમજી ગયો. એમાં આપણે કોણ છે? જીવ દ્રવ્ય. આપણને મેઇન કયા જ્ઞાનની આપણે વાતો કરીએ છે? સોરી, કયા ગુણોની વાતો કરીએ છે? શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. હવે આપણે અત્યારના જ્ઞાન ગુણ પર ફોકસ કરવાનું છે. જ્ઞાન ગુણનું ફંક્શન શું છે? જાણવું. હવે મને એમ કહો કે ક્યારે જ્ઞાન ગુણમાં એવું થાય છે કે આ જે ફોન છે સપોઝ, તો એ ફોનને બદલે અને કંઈક બીજું જ જાણી લે, એવું ક્યારે થાય છે? એવું તો ક્યારે થતું નથી, રાઈટ? જેવું છે એવું જ જાણીએ છે ને, જેવું છે એવું જ જાણીએ છીએ કે નહીં? જેવી રીતના કે આ વોલ છે, એ વોલ તમને કંઈક અલગ દેખાતી હોય અને મને કંઈક અલગ દેખાતી હોય, એવું બને? જેવી છે એવી બધાને જણાય છે કે નહીં? તો જ્ઞાન તો ઓલવેઝ જેવું હોય ને એવું જ બધાને થાય છે. ભલે વસ્તુ જેવી છે એવું જ જ્ઞાન બધાને થાય છે કે નહીં થાય છે? એવરીબડી અગ્રીઝ? અગ્રીઝ. પણ હવે પ્રોબ્લેમ ક્યાં છે? સમજમાં પ્રોબ્લેમ છે, આપણી માન્યતામાં પ્રોબ્લેમ છે, કરેક્ટ? તો એ જે જાણવું છે, એ જે જ્ઞાન છે, એની બે ટાઈપ આપણી સમજણના આધારે પડે છે. કઈ બે ટાઈપ છે? કઈ બે ટાઈપ છે જ્ઞાનની? સિમ્પલ, મિથ્યા જ્ઞાન અને સમ્યક. બરાબર, સમ્યક, સમ્યક એટલે કે સાચું, અને મિથ્યા, મિથ્યા એટલે કે ખોટું. બરાબર, આટલું બધાને સમજાય છે. સમ્યક જ્ઞાન કેવી રીતના છે? કે જે જીવ આ વોલ ને વોલ તો જાણે જ છે, પણ સાથે માન્યતામાં શું છે? કે હું જીવ છું, મારાથી અન્ય બાકીના બીજા પાંચ દ્રવ્ય છે, અને આ વોલ જે છે એમાંનું એક દ્રવ્ય છે જે પૂતગલ છે. એમાં સ્પર્શ ગંધ વર્ણના ગુણો છે, એ કઈ જાણતું નથી, જળ છે, અને મારો એની સાથે કઈ સંબંધ નથી. એ પૂતગલના પરમાણુ છે અને હું જીવ છું. આવી જે જીવને એકદમ ડિસ્કનેક્ટેડ, એકદમ નિરપેક્ષ જ્ઞાન થાય એને કહેવાય સમ્યક જ્ઞાન. સમજાય છે? એમાં એને કઈ અટેચમેન્ટ નથી. સોરી, જીવને ઈ જ્ઞાનમાં અથવા તો ઈ પદાર્થોમાં કઈ અટેચમેન્ટ નથી, એટલે એને કહેવાય છે સમ્યક જ્ઞાન. સમજાય છે? ઓન ધી અધર હેન્ડ, હવે બીજો જીવ ઈ જ વોલ ને વોલ તરીકે જાણે છે, પણ એ કેવી રીતના વિચારે છે? આ મારું મંદિર છે, આ મારા, આ મારા મંદિરની દિવાલો છે. ફરક સમજાય છે? ઓલો જીવ તો પોતાનો જીવ એકદમ નિરપેક્ષ છે અને બાકી બધા પરમાણુ છે, એવી રીતના જાણે છે. અને આ જીવ કેવી રીતના જાણે છે? કે હું, પહેલા તો એ જીવ ક્યાં ક્યાં મિસ્ટેક કરે છે કે આ હું જીવ પ્લસ આ મારું શરીર, એટલે ત્યાંથી મિસ્ટેક થઈ ગઈ. મારા શરીર પછી મેં આ મંદિર બનાવ્યું છે, આ મારું મંદિર છે, એટલે ત્યાં થર્ડ મિસ્ટેક થઈ. અને એમાં પછી આ મારા મંદિરની દિવાલો, સમજાય છે કેટલી બધી મિસ્ટેક જીવ કરે છે. તો વોલ ને વોલ તો બે જાણે છે, પણ આ છે ને આ હું જીવ ને બાકી બધું અલગ, આ મારા કંટ્રોલમાં નથી, એમ આ સમ્યક જ્ઞાનમાં એ જીવ જાણે છે. જ્યારે મિથ્યા જ્ઞાનમાં જીવ કેવું જાણે છે કે આ મારી મંદિરની દિવાલ છે ને મેં બનાવી છે, હું એને સારી રાખીશ, એક હું નહીં ઈચ્છું ત્યાં સુધી બગડશે નહીં, એ જીવ એવું માને છે. બરાબર? પણ હવે મને કહો, આ ડાઘ લાગ્યો મારા હાથની વાત છે, મારા કંટ્રોલમાં છે કે ડાઘ ન લાગે, એને હું મિટાવી શકું છું, મિટાવી કેવી રીતના શકું છું એ પણ હું વિચાર કરું છું કે ભાઈ હવે વયો જાય એટલે હું કોઈને કહું કે ભાઈ સાફ કરી નાખો, પણ સાફ કર્યા પછી પણ નહીં થાય મારા હાથની વાત છે, તો આ વોલનું પરિણામ ઇન્ડિપેન્ડન્ટ છે કે નહીં, છે કે નહીં, છે ને? હવે આ તો વોલનું એક એક્ઝામ્પલ છે, આપણા શરીર ઉપર જ લઈ લો, આ વાળ મારી ઈચ્છા છે કે ક્યારે વ્હાઈટ જ ન થાય, પણ મારા કંટ્રોલમાં છે. તો જે એમ માને છે કે ભાઈ આ વાળ છે ઉજ્જવલ પરમાણુ છે, મારા આ કંટ્રોલમાં નથી, એ સ્વતંત્ર ને હું જાણનારો એક જીવ દ્રવ્ય સ્વતંત્ર, તો એનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. સમજાય છે? અને જે એમ માને છે કે મારા વાળ છે હું એને કંટ્રોલમાં રાખીશ, એવી માન્યતા વાળાને મિથ્યા જ્ઞાન કહેવાય છે. આટલું સમજાયું? આટલું સમજાયું? ઓકે. હવે જે અહીંયા બેઝિકલી ડિફરન્સ આપણે શું જોયો કે સમજણનો ડિફરન્સ છે, રાઈટ? બેમાં માન્યતાનો ડિફરન્સ છે. હવે જે સમ્યક જ્ઞાની હોય એના જ્ઞાનને, હવે એના જ્ઞાનમાં કેવું હોય કે કોઈ પણ એક સબસ્ટન્સ છે, સપોઝ હવે થોડું એક્ઝામ્પલ ચેન્જ કરું, આગળ આવો ભાઈ, અહીંયા બહુ જગા છે, આગળ આવી જાઓ. આ લેડીઝમાં પણ બધા આગળ આગળ થોડા મૂવ થયા ને પાછળથી ઘણી જગા છે. ઓકે, હવે થોડું એક્ઝામ્પલ ચેન્જ કરું છું. યુનિવર્સના જેટલા બી સબસ્ટન્સ છે ને, આપણે છ દ્રવ્ય જોયા ને, એ છએ છ દ્રવ્યમાં કોઈ પણ દ્રવ્ય તમને એક્સપ્લેન કરવું હોય ને તો તમે એક લાઇનમાં એક્સપ્લેન ન કરી શકો. એને સમજવું હોય ને તો સમજી શકાય છે, પણ સમજાવવા માટે તેને એના અલગ અલગ એંગલને પ્રેઝેન્ટ કરવું પડે. સપોઝ આપણે ગુલાબજાંબુ લઈએ, હવે ઇમેજિન કરો કોઈ એક પર્સન જેણે જોયું જ નથી આખી લાઈફમાં, બરાબર? તો એને કેવું દેખાય છે સમજાવવું હોય તો કેવી રીતે સમજાવાય? કે નાના ચેરી ટોમેટોઝ હોય ને એના જેવું દેખાય છે, એ આપણે એક્ઝામ્પલથી સમજાવવું પડે ને. હવે એ પહેલું તમે ખાલી એના દેખાવને સમજાવ્યું, પછી એ સોફ્ટનેસમાં કેવું હોય, જાણે સ્પોન્જ બોલ હોય ને એના જેવું હોય છે, એટલે મેં એના ટેક્સચરને સમજાવ્યું. ટેસ્ટમાં કેવું હોય કે ચાસણીનો ટેસ્ટ હોય ને એના જેવું હોય. સમજાય છે? પણ હવે આપણા જ્ઞાનમાં એ ગુલાબજાંબુ એક જ સેકન્ડમાં આખું રેડી છે કે નહીં, આપણે એને વન બાય વન જાણવાની જરૂરત નથી કે ટેક્સચર આવો છે, ટેસ્ટ આવો છે, એક્સેટ્રા. જાણતી વખતે તો આખું એક સાથે જણાય છે, પણ સમજાવતી વખતે વન બાય વન સમજાવવું પડે છે કે નહીં? સમજાય છે? તો અમુક નવા ટર્મ્સ હું ઇન્ટ્રોડ્યુસ કરું છું. જાણવામાં જ્યારે આખું એકસાથે જણાય છે તો એવા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. પ્રમાણ જ્ઞાન શબ્દ સાંભળ્યો છે? કોઈ પણ વસ્તુ એનો આખો ભાવ એક સાથે જણાઈ જાય એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે. જીવ કેવો છે? તો જ્ઞાનમાં એક સાથે જણાઈ જાય છે કે અમૂર્તિક છે, દેખાતો નથી, પ્લસ કેવો છે કે આ બોડીનો જેવો આકાર છે એવો છે, પ્લસ કેવો છે? અત્યારના મનુષ્ય પર્યાયમાં છે. પ્લસ કેવો છે? એનામાં જાણવાની તાકાત છે, એનામાં માનવાની તાકાત છે, એનામાં કોઈ વસ્તુમાં ઇન્વોલ્વ થવાની તાકાત છે. સમજાય છે? આવા બધું જ્ઞાન એક સાથે થવું એને કહેવાય પ્રમાણ જ્ઞાન. ઓકે, સમજાય છે? પણ હવે કોઈ પણ એક એંગલથી સમજાવવામાં આવે, અથવા એટલે સમજાવવામાં એટલે કે કાં તો બોલવામાં આવે કાં તો વિચારવામાં આવે, તો એને કહેવાય નય જ્ઞાન. નય એટલે શું? કોઈ પણ એક વ્યૂ પોઈન્ટ છે. જેવી રીતના ગુલાબજાંબુ છે તો એના એક ટેક્સચરને હું છું ખાલી સમજાવું છું, તો એ સમજાવવા માટે હું વિચાર બી કરું છું ને એવી રીતના. તો કોઈ પણ એક એંગલને સમજાવવું, બોલવું અથવા તો વિચારવું એને નય જ્ઞાન કહેવાય છે. પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન. પ્રમાણ જ્ઞાન એટલે કમ્પ્લીટ, અને નય જ્ઞાન એટલે કોઈ પણ એક પર્સ્પેક્ટિવ, કોઈ પણ એક વ્યૂ પોઈન્ટ. આટલું સમજાય છે? કોઈને કાંઈ ક્વેશ્ચન છે આમાં? જો આ નહીં સમજાય તો આગળ કંઈ નહીં સમજાય, એટલે આટલું ક્લિયર છે. હવે જે સમ્યક જ્ઞાની હોય છે ને, એ સમ્યક જ્ઞાનીને તો છએ છ દ્રવ્ય એનો સ્વભાવ શું છે? છ માં જીવ પણ ઇન્ક્લુડ થઈ ગયો ને, કે જીવનો સ્વભાવ શું છે, મારો સ્વભાવ શું છે, મારું ને આ શરીરનું કેવું મ્યુચ્યુઅલી ઇન્ડિપેન્ડન્સ છે, એવું એ જીવને બરાબર સમજાય છે. અને જ્યારે એવું બરાબર સમજાય પછી એક વ્યૂ પોઈન્ટથી એમ કહેવામાં આવે કે ભાઈ આ મારું શરીર છે. એ કયા વ્યૂ પોઈન્ટથી કીધું? કે ભાઈ આ મારું શરીર નથી એ સમજાવવા માટે એમ કીધું કે આ મારું શરીર છે. પણ એકચ્યુઅલી એની માન્યતામાં શું છે? કે આ મારું શરીર નથી. સમજાય છે? સમજાય છે ભાઈ? કે સપોઝ આપણે કોઈ ગલીમાં જતા હોય તો એ ગલીમાંથી એમ કહેવામાં આવે કે આ મારું ઘર છે, એ તો બીજા બધા ઘરથી ડિસ્ટિંગ્વિશ કરવા માટે એમ કીધું કે મારું ઘર છે. પણ એકચ્યુઅલી આપણી માન્યતામાં હોય કે ભાઈ મારું નથી, રેન્ટલ હાઉસ છે. એવું હોય છે કે નહીં? આપણા જ્ઞાનમાં ક્લેરિટી હોય તો પણ બોલવામાં એવી રીતના આવે છે કે નહીં? આવે છે ને? તો એને કહેવાય નય જ્ઞાન. એટલે કહેવાનો પોઈન્ટ શું છે? કે જે સમ્યક જ્ઞાની હોય, જેને આવી બધી મ્યુચ્યુઅલ બધા વ્યૂ પોઈન્ટ બરાબર સમજાતા હોય, આ નય જ્ઞાન અને આ પ્રમાણ જ્ઞાન એને જ લાગુ પડે છે. એને જ લાગુ પડે છે એટલે શું? હવે સપોઝ એ સમ્યક જ્ઞાની એમ કહે કે ભાઈ આ મારું ઘર છે, તો એ બોલતી વખતે પણ એના જ્ઞાનમાં બધા એંગલ ક્લિયર છે, પણ ખાલી બોલતી વખતે એક એંગલથી સમજાવે છે. તો આ જે બે જ્ઞાન છે એ ખાલી સમ્યક જ્ઞાનના એક સબ પાર્ટ્સ છે. અચ્છા, હવે થોડા જે સ્વાધ્યાય છે એના માટે જ્ઞાન કેટલા ટાઈપના હોય? પાંચ ટાઈપ ના હોય ને? કયા પાંચ? મતિ, શ્રુત, અવધિ, મન પર્યાય ને કેવળ. એમાં જે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાનમાં બે પાર્ટ હોય. કયા બે? ખ્યાલ છે? શ્રુત જ્ઞાનમાં બે સબ પાર્ટ છે. આમ તો ઘણા છે, અત્યારના હું જે બે કહું છું એની વાત ચાલે છે. વેરી ગુડ. દ્રવ્ય શ્રુત જ્ઞાન અને ભાવ શ્રુત. આજે જીનવાણીમાં આ જે અક્ષર ને બધું લખેલું છે એ અક્ષરના કઈક મીનિંગ થાય છે કે નહીં? તો એને કહેવાય દ્રવ્ય શુદ્ધ જ્ઞાન. અને આપણા જ્ઞાનમાં જે જ્ઞાન ચાલે છે કે નહીં? હવે હું એન્જિનિયર છું, કોઈ ડોક્ટર હશે, કોઈ કંઈ આર્કિટેક્ટ હશે, એ જ્ઞાન જે છે એ આપણા જ્ઞાન, એ આપણું શુદ્ધ જ્ઞાન છે. પણ જ્યારે જીવ પોતાના આત્માને જાણીને ભેદ વિજ્ઞાન કરીને બરાબર છ દ્રવ્યની સ્વતંત્રતા જાણે તો એને ભાવ શુદ્ધ જ્ઞાન કહેવાય છે. આ નય અને પ્રમાણ એ ભાવ શુદ્ધ જ્ઞાનના એક અંશ છે. સમજાયું? હવે જેને ન સમજાય ચિંતા નહીં કરો, એમાં આપણે ડિટેલમાં નથી જોયું. કહેવાનો પોઈન્ટ શું છે? કે જે સમ્યક જ્ઞાન હોય છે એનો એક સબ પાર્ટ છે પ્રમાણ અને નય જ્ઞાન. બરાબર. જે મિથ્યા જ્ઞાની છે એ મિથ્યા જ્ઞાનીને તો બધા દ્રવ્યની સ્વતંત્રતા જ નથી ખબર. તો એ જ્યારે એમ કહે કે ભાઈ આ મારું શર્ટ છે, તો એ તો એમ જ માને છે કે આ મારું શર્ટ છે, એવું જ માને છે ને? એટલે એની માન્યતા જ રોંગ છે, તો જ્ઞાન પણ રોંગ છે. એટલે એને નય લાગુ પડતા નથી. સમજાય છે? ઓકે. હવે આ જે મિથ્યા જ્ઞાનીને લાગુ પડતા નથી, સમ્યક જ્ઞાનીને લાગુ પડે છે. પ્લસ જે કેવલી ભગવાન છે ને, એ કેવલી ભગવાનને પણ જેવી રીતના આપણને સમજાવવા માટે એક બાય એક એંગલ કેવું પડે છે કે નહીં, એવી રીતના જાણવામાં પણ આપણને વન બાય વન એંગલ પડે છે કે નહીં. કેવલી ભગવાન એવું જાણવામાં એંગલ નથી પડતા, કેમ કે એમને તો ત્રણેય દ્રવ્ય અરે ત્રણેય કાળ અને ત્રણેય લોકનું બધું એક સાથે જણાય છે ને, તો એમને તો બધા વ્યૂ પોઈન્ટ એક સાથે જ જણાય છે. એટલે નય એક નય ઓનલી નય એ કેવલી ભગવાનને પણ નથી લાગુ પડતા, સમજાય છે? એ થોડું વધારે સૂક્ષ્મ થયું, અત્યારે જવા દે, જેને સમજાયું એ સમજે, ન સમજાયું જવા દે. ખાલી એટલું સમજો કે સમ્યક જ્ઞાનમાં નય લાગુ પડે છે, મિથ્યા જ્ઞાનમાં નય લાગુ પડતા જ નથી. આટલું ક્લિયર છે? ક્લિયર છે? ઓકે, હવે આપણે આના ડિટેલમાં જઈએ છે. એટલે અહીંયાથી આપણે આ સમ્યક જ્ઞાનમાં લાગુ પડે છે, મિથ્યા જ્ઞાનને અમે કાઢી નાખીએ, આપણે પ્રમાણને પણ કાઢી નાખીએ. અત્યારના ભાવેલી નય પર ફોકસ છે. આ નય સમજાવવા માટે પ્રમાણ સમજાયું હતું, સમજાયું? નય એટલે શું છે? હા, કોઈ પણ એક અપેક્ષાએ અથવા તો એક વ્યૂ પોઈન્ટથી સમજાવવું અથવા એક અપેક્ષાએ વિચાર કરવો, એને નય જ્ઞાન કહેવાય છે, બરાબર? હવે એ નયના દેર આર મેની મેની સબ ટાઈપ્સ, દેર આર ટુ મેઇન સબ ટાઈપ્સ, એટલે કે બે બે બેની બે મેઇન કેટેગરીઝ છે. એક છે નિશ્ચય અને વ્યવહાર, અને એક છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. હવે અત્યારના આપણી ડિસ્કશન ટોપિક ઇઝ ધીસ વન, નોટ ધીસ વન, એટલે આમાં હમણાં આપણે નહીં જઈએ, સમજાય છે? પણ જ્યારે આનો ટાઈમ આવશે ત્યારે આમાં પણ જશું. અત્યારનો આપણો ટોપિક છે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. વાત શું કરી આપણે કે જીવમાં એક જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન ગુણ જ્યારે સમ્યક થાય છે, એટલે કે એની માન્યતા સમ્યક થાય છે, ત્યારે એને બે એંગલથી સમજાવવાની અથવા તો વિચાર કરવાની પદ્ધતિ ડેવલપ થાય છે, એને કહેવાય નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. નિશ્ચય નહીં એટલે શું? નિશ્ચય નહીં કોને કહેવાય? વેરી ગુડ. જે વસ્તુ જેવી છે એને એવું કહી દેવું, એને કહેવાય નિશ્ચય નહીં. જેવી રીતના કે આપણે ગુલાબજાંબુનું એક્ઝામ્પલ લીધું ને, હવે એને એનું ટેક્સચર સમજાવવું હોય તો કેવું છે? તો ગુલાબજાંબુ જેવું છે, એને કહેવાય નિશ્ચય નહીં. ગુલાબજાંબુનું ટેક્સચર કેવું છે? ગુલાબજાંબુ જેવું છે. અને એ જ વસ્તુને બીજા કોઈના સપોર્ટથી સમજાવવું અથવા તો અહીંયા હું લખું છું જેવી છે તેવું સમજાવવું અથવા વિચારવું, અને જેવું નથી તેવું, બરાબર? આગળનું તમે ફિલ ઇન ધ બ્લેન્ક. તો જે વસ્તુ જેવી નથી એવી પણ એને સપોર્ટ લઈને નિશ્ચયને સમજાવવું, એને કહેવાય વ્યવહાર નહીં. જેવી રીતના કે ગુલાબજાંબુ કેવું છે, તો ચેરી ટોમેટો જેવું છે, એકચ્યુઅલી એના જેવું નથી. અચ્છા, ચેરી ટોમેટો તો બધાને ખબર છે ને, તો એકચ્યુઅલી તો ચેરી ટોમેટો જેવું નથી ને ગુલાબજાંબુ, પણ એને સમજાવવા માટે થઈને આનો સપોર્ટ લેવો, આ એઝ એન એક્ઝામ્પલ લેવું, એને કહેવાય વ્યવહાર નહીં. સમજાય છે? ફરીથી, જે વસ્તુ જેવી છે એને એવું જ કહી દેવું, એને કહેવાય નિશ્ચય નહીં. જો આમાં પણ આપણી ગાથામાં ફોર્થ લાઈન, પહેલી ગાથા પેજ 55 લાઈન નંબર 4, જો સત્યારથ રૂપ સો નિશ્ચય, જે સાચું રૂપ છે એ તો નિશ્ચય છે, અને કારણ સો વ્યવહારો, એટલે જે સાચું નથી, કેમ કે સાચાને તો નિશ્ચય કહી દીધું ને, એટલે એકચ્યુઅલી સાચું નથી, પણ નિશ્ચય સમજાવવાનું કારણ હોવાથી એને વ્યવહાર કહેવામાં આવે છે. ફરીથી આપણા ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો અવારનવાર આવે છે કે સમ્યક દર્શન કોને કહેવાય અથવા તો ધર્મ કોને કહેવાય? પોતાના આત્માને જાણો અને એમાં જ આનંદથી રહો, એને કહેવાય ધર્મ. પણ હવે આટલું કહી દીધું, આને કહેવાય નિશ્ચયથી કીધું, કેમ કે જેવું હતું એવું સીધું હાર્ડ ટ્રુથ કહી દીધું, પણ એટલું કહેવાથી સમજાયું નહીં, ન સમજાયું ને, એટલે હવે વ્યવહારથી કહેવામાં આવે છે. વ્યવહારથી કેવી રીતના કહેવામાં આવે છે? કે જે સાવ નાસ્તિક હોય, સાવ સંસારમાં રખડતો હોય, એને તો એમ જ કે ભાઈ થોડો ધર્મ કર, થોડું મંદિર મંદિરમાં આવતો જા. પછી જરાક આવતો થાય એટલે એને એમ કહેવાય કે ભાઈ મંદિરમાં આવવાથી ધર્મ નહીં થાય, થોડું પૂજા પાઠ સ્વાધ્યાય આદિ કર, બરાબર. પછી એ બી કરતો થાય, જરા પૂજા પાઠ સ્વાધ્યાય આદિ કરે તો એને એમ કહેવાય કે ભાઈ થોડું વધારે આત્માનો ચિંતન વિચાર કર, ઉપવાસ આદિ કર, બરાબર. પછી તે બી કરવા માંડે તો એમ કહેવાય કે ભાઈ આ બધી ક્રિયાકાંડમાંથી હટ, પોતાના આત્માને સમજ. સમજાય છે? છેલ્લે તો આત્માને સમજવામાં જ લાવવું હતું, એ નિશ્ચયમાં ડાયરેક્ટ કહી દીધું હતું, પણ એટલું સમજાયું નહીં એટલે ઘૂમી ફરીને આવી રીતના આને કહેવાય વ્યવહાર ધર્મ. સમજાય છે? આગળ શું કહે છે આમાં, જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે જેને થર્ડ ગાથા કાઢો, થર્ડ ગાથા મળી પેજ 59. આનું ડિટેલ તો પછી આપણે કરશું, પણ અહીંયા શું કહે છે, વ્યવહાર સમ્યક્તોનું સ્વરૂપ, બરાબર. નિશ્ચય સમ્યક્ત સેકન્ડ ગાથામાં કહે છે, આપણે જોશું. પણ વ્યવહારમાં શું કહે છે કે જીવ અજીવ આશ્રવ બંધ સંવરને જાણો, નિર્જરા અને મોક્ષ જેવા છે, જ્યો કા ત્યો સરદાનો, જેવા કીધા છે એવું સમજો. હે સોઈ સંકિત વ્યવહારી, બોલો, સાત તત્વની શ્રદ્ધા કેવી છે? વ્યવહાર સંકિત છે. નહીં સમજાયું ને? ફરીથી આપણે સેકન્ડ ડાલમાં મેઇન મિસ્ટેક શું જોઈએ? સેકન્ડ ડાલમાં શું જોયું કે અનાધિકારથી જીવ શું મિસ્ટેક કરે છે? કે ભાઈ સાત તત્વની ભૂલ કરે છે. જીવને જીવ નથી માનતો, પૂજ્જલ આદિને પૂજ્જલ નથી માનતો, પોતાના રાગ દ્વેષ આદિ ભાવ છે એને દુઃખરૂપ નથી માનતો, એમાં જ બે પુણ્ય અને પાપ કરીને એકને સારું ને એકને ખરાબ માને છે. પ્લસ આત્મામાં સ્થિર રહીને જે શાંતિના પરિણામ થાય છે એને દુઃખરૂપ માને છે, અથવા તો એ શાંતિમાં રહેવાથી જે ઈચ્છાનો નિરોધ થાય એમ નથી કરતો ને ઈચ્છાને જ વધાર્યા કરે છે, અથવા તો મોક્ષનું જે પૂર્ણ નિરાકુર સુખ છે એવું પણ એને સુખરૂપ લાગતું નથી, આ સંસારમાં જ સુખ લાગે છે, બરાબર. આ સાત તત્વોની ભૂલ આપણે જોઈ અને એને શું કીધું કે આ જ સંસારનું કારણ છે. હવે થર્ડ ડાલમાં શું કહે છે, એ તમે સાત તત્વની સાચી શ્રદ્ધા કરશો એ તો બરાબર, પણ એ છે વ્યવહાર સંકેત, એટલે એનાથી હજી આગળ ક્યાંક લઈ જવું છે. ક્યાં લઈ જવું છે? નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં, એ આપણને સેકન્ડ ડાલમાં હમણાં આવશે, બરાબર. એનું વધારે ડિટેલિંગ હમણાં આપણે થોડીક વારમાં જોશું. અચ્છા, આ નિશ્ચય વ્યવહાર નહીં સમજાયા? સમજાય છે? કોઈને આમાં કઈ ક્વેશ્ચન છે બિફોર વી મૂવ ફર્ધર? હવે એક વાત હજી સમજો કે આ છે ને આપણને કોન્ટેક્સ્ચ્યુઅલ સમજાયું છે. એકચ્યુઅલી નિશ્ચય વ્યવહાર ટર્મ્સ આર વેરી બ્રોડલી યુઝ. સમયસારમાં શું કહે છે કોઈને ખ્યાલ છે? ભૂતાર્થ નહીં એ નિશ્ચય નહીં, અને અભૂતાર્થ એ વ્યવહાર. અભૂતાર્થ એટલે શું અને ભૂતાર્થ એટલે શું? હા, જે સાચું છે એ નિશ્ચય અને ખોટું છે એ વ્યવહાર. અહીંયા શું કીધું કે વ્યવહાર એ નિશ્ચયનું કારણ છે, ત્યાં શું કીધું વ્યવહાર ખોટું છે. સમજાય છે? કેમ કે ત્યાંનો કોન્ટેક્સ્ટ અલગ છે. ત્યાં શું કહેવા માંગે છે, ત્યાં હવે એવો જીવ છે જે વ્યવહારમાં તો આવી ગયો છે અને એને હવે વ્યવહારથી નિશ્ચયમાં લઈ જવું છે, એટલે એને કહેવાય છે કે ભાઈ તું જે કરે છે ખોટું છે. અહીંયા આપણે કેવા છે, હજી તો વ્યવહારમાં નથી આવ્યા, એટલે આપણને એમ કહે છે કે ભાઈ વ્યવહારનું કારણ લઈને નિશ્ચયમાં જાઓ. સમજાય છે? નિશ્ચય અને વ્યવહાર ટર્મ્સ આર સ્લાઇટલી કોન્ટેક્સ્ચ્યુઅલ, એટલે ઘણી જગ્યાએ અલગ અલગ પર્સ્પેક્ટિવથી વર્ડ્સ યુઝ થાય છે. અત્યારે આપણા કોન્ટેક્સ્ટમાં આવી રીતના વર્ડ્સ યુઝ થાય છે. આ સમજાયું? છ ધારા સમજવા માટે અત્યારે આટલું સફિશિયન્ટ છે. સમજાય છે? આગળ વધીએ. ઓકે, જો આમાં અન્વયાર્થ જે છે પેજ નંબર 56, એ તો આપણે ગાથાના મિનિંગમાં જોઈ લીધું. આપણે જઈએ ભાવાર્થ ઉપર. હવે લાસ્ટ ટાઈમ વૈભવભાઈ પોઈન્ટ નંબર 1 અને 2 કર્યા હતા, આપણે ફરીથી એને ક્વિક રીડિંગ આપી લઈએ, પછી આપણે આગળ જશું. જો પોઈન્ટ નંબર 1 ભાવાર્થ બધાને મળ્યું? ઓકે. સમ્યક ચારિત્ર એ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ હોય છે.
હવે બિફોર વી ગો ફર્ધર જસ્ટ એઝ અ રિમાઇન્ડર, આપણે લાસ્ટ ટાઈમ શું જોયું હતું, લાસ્ટ ટાઈમ એની પહેલા, કે જ્ઞાન શું કામ કરે છે, જ્ઞાન તો બધું જાણે છે બરાબર. તો અત્યારના આપણે મિથ્યા દ્રષ્ટિ છીએ ને, તો આપણે અત્યારના હવે સમ્યક સમ્યક રત્નત્રય પ્રગટ કરવા કરવાનું શું, આપણે કરવાનું શું છે, સાત તત્વની શ્રદ્ધા એ બરાબર. હમણાં આપણે જ્ઞાન ચારિત્ર એની વાત ચાલે છે કે જ્ઞાનના માધ્યમથી આપણા વિચારોમાં બધી વસ્તુ ખાલી બરાબર સમજવાની છે. આપણું કામ અત્યારે એટલું જ છે, સાત તત્વ શું છે, દેવશાસ્ત્ર ગુરુ શું છે, સ્વપરનું ભેદ વિજ્ઞાન શું છે, આત્માનો અનુભવ થાય તો કેવું ફિલિંગ આવે, આ ભગવાન કઈ ટાઈપનો અનુભવ કરતા હશે એવું અનુમાન તો આપણે લગાવી શકીએ ને. તો આ બધું કરવાનું કામ આપણા જ્ઞાનનું છે અત્યારે. એકવાર આ જ્ઞાન બધું એનાલિસિસ કરશે પછી જે વસ્તુનું સ્વરૂપ જીવને સમજાશે એના ઉપરથી જે આપણી મિથ્યા માન્યતા જે છે, રોંગ બિલીફ જે છે, એ સમ્યક ઓટોમેટિકલી થશે. આપણી એફર્ટ શું છે, ખાલી જાણવાની જ એફર્ટ છે, જાણવાની ને સમજવાની આપણી એફર્ટ છે, બાકી શ્રદ્ધાનું કામ તો ઓટોમેટિક ચેન્જ થાય છે, સમજાય છે. અને ચારિત્રનું ફંક્શન કેવું છે, એ શ્રદ્ધા ઉપર ડિપેન્ડન્ટ છે. જો શ્રદ્ધા રોંગ હશે તો ચારિત્રમાં રાગ દ્વેષ થયા જ કરશે, થયા જ કરશે. અને જ્યારે શ્રદ્ધા રાઈટ થઈ જશે ત્યારે ચારિત્રમાં પણ સમ્યક ચારિત્ર થઈ જશે. એટલે આ ચારિત્રનું ફંક્શન પણ થોડું ઘણું ઓટોમેટિક છે, સમજાય છે. મોક્ષ માર્ગ માટે આપણે કરવાનું શું છે, તત્વ વિચાર આવે છે ને મોક્ષ માર્ગ પ્રકાશકમાં, કે જીવનું કર્તવ્ય તો એમ છે કે તત્વ વિચાર કરવો. તત્વ વિચાર કરવો એટલે શું, કે જે વસ્તુ જેવી છે એને એ રીતે સમજવી અને વિચારમાં બેસાડવી કે નહીં આમ જ છે, સમજાય છે. એમ જ્યારે વિચાર કરશું ત્યારે સમ્યક દર્શન ઓટોમેટિકલી થશે અને સમ્યક ચારિત્ર પણ થઈ જશે. હેવિંગ સેડ ધ પ્રોસેસ ઇઝ કે આ બધું જ્ઞાનમાં વિચાર કર્યો, હવે વિચાર કર્યા પછી જ્યારે સમ્યક દર્શન થશે એના પછી જ જ્ઞાન અને ચારિત્રને સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કહેવાશે. આપણે પહેલા પણ એક એક્ઝામ્પલ વાત થઈ હતી ને કે સમ્યક દર્શન જે શ્રદ્ધા પણ છે ને કિંગ જેવું છે, એ કઈ મહેનત ન કરે, એ રાજા જેવું છે, બધા મહેનત કરીને આવે અને એ ખાલી અપ્રુવલ આપે છે ને. જ્ઞાન પણ બધી મહેનત કરીને લાવે પણ પછી શ્રદ્ધા પણ અપ્રુવલ આપે કે હા ભાઈ સમ્યક દર્શન, સમજાય છે. પણ જ્યારે રાજા ઓર્ડર આપે ને પછી જે રૂલ ગણાય ત્યાં સુધી બધા લોકો બોલતા તો પણ રૂલ ન ગણાય. એવી જ રીતે અહીંયા જ્ઞાન બધું કામ કરી નાખે છે તો પણ એ મિથ્યા જ્ઞાન જ છે. જ્યારે શ્રદ્ધા સમ્યક થશે ત્યારે જ્ઞાનમાં ઓટોમેટિકલી સમ્યક અને ચારિત્ર પણ સમ્યક. આ સમજાય છે. તો અહીંયા શું કહે છે ભાવાર્થમાં કે સમ્યક ચારિત્ર જે છે એ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ હોય છે. જીવને નિશ્ચય સમ્યક દર્શન સાથે જ સમ્યક ભાવશુદ્ધ જ્ઞાન થાય છે. ઓલું યાદ છે, સમ્યક જ્ઞાન એના બે ટાઈપ, દ્રવ્ય શુદ્ધ જ્ઞાન એટલે પાંચ ટાઈપ, શુદ્ધ જ્ઞાનમાં પછી બે ટાઈપ, દ્રવ્ય શુદ્ધ ને ભાવશુદ્ધ, આ એની વાત કરે છે. કે જીવને સમ્યક દર્શન સાથે જ ભાવશુદ્ધ જ્ઞાન થાય છે. ભાવશુદ્ધ જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, ઇન શોર્ટ એટલું સમજીએ. આગળ અને નિશ્ચયને તથા વ્યવહારને એ બંને સમ્યક શુદ્ધ જ્ઞાનના અવયવો છે, અંશો છે. એટલે કે નિશ્ચય અને વ્યવહાર આર સબ ટાઈપ્સ ઓફ સમ્યક શુદ્ધ જ્ઞાન, બરાબર. આગળ તેથી મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય કે વ્યવહાર હોઈ શકે જ નહીં. મિથ્યા દ્રષ્ટિને કોઈ નય જ નથી તો નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં નો ક્વેશ્ચન જ નહીં, બરાબર. આગળ માટે વ્યવહાર નહીં પ્રથમ હોય અને નિશ્ચય નહીં પછી પ્રગટે એમ માનનારને નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. હવે આ શું ગુગલી નાખી અહીંયા. જનરલી એવું કહેવામાં આવે છે, હવે આ તો એક સામાજિક લોક પ્રચલિત વાતો છે. શું વાતો છે, આજના કાળમાં લોકો એમ કે ભાઈ આપણને સમ્યક દર્શન તો થતું નથી હમણાં,
તો કમસે કમ હું ઉપવાસ ને પૂજા ને એ બધું તો કરું જેનાથી મારું વ્યવહાર સમ્યક દર્શન તો ગણાય, એટલીસ્ટ હું સાચા દેવશાસ્ત્ર ગુરુ માં તો માનું છું. સમજાય છે ને? એવું લોકો વાત કરે છે. અહીંયા ઈ કે છે કે એ વાત તદ્દન ખોટી છે. કેમ કે એકવાર જીવને એક ગુરુદેશીના પ્રવચનમાં આવે છે ને કે સમો શરણમાં ભગવાન શું કહેતા હતા, સમો શરણમાં ભગવાન એમ ફરમાવે છે કે ભાઈ તું પરમાત્મા છે એમ નક્કી કર. ભગવાન આપણને કહે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કર. તો નીચેથી શ્રોતા એમ કીધું કે પણ ભગવાન પહેલા તમે ભગવાન છો એટલું તો મને નક્કી કરવા દો, કે પહેલા તમે ભગવાન છો એમ નક્કી થાય તો તમે સાચું કહો છો એવું નક્કી કરો ને, તો પછી હું પરમાત્મા છું એમ મને બિલીફ આવે. તો ભગવાન એનો કાઉન્ટર આન્સર આપે છે કે ના એમ નહીં, પહેલા તું પરમાત્મા છે એમ નક્કી કર તો હું પરમાત્મા છું એમ તને કોન્ફિડન્સ આવશે. સમજાય છે? કહેવાનો પોઈન્ટ શું છે કે જીવ જ્યારે હું જીવ છું એવું માને તો એને બધી વસ્તુ પર એક સાથે વિશ્વાસ બેસે કે નહીં આ જો બધા દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈનું કામ મારાથી થતું નથી, આ ભગવાન પણ ભગવાન કેમ છે? કેમ કે મારા જેવા જીવ છે પણ મારી જે જે કમજોરી છે અત્યારના, કે જ્ઞાન ઓછું છે, ચારિત્રમાં રાગ દ્વેષ થાય છે, એમને જ્ઞાન પૂર્ણ છે, ચારિત્રમાં વિતરાગી પરિણતિ છે, એટલે જે જે મારી ક્વોલિટીઝ અત્યારે ઇનકમ્પ્લીટ છે અથવા વિપરીત છે એમાં એ સુપરલેટિવ છે, એટલે એ ભગવાન છે. તો પોતાને જીવ માનીએ ત્યારે એવો કોન્ફિડન્સ આપણને ઓટોમેટિકલી આવે. હવે જ્યાં સુધી એવો કોન્ફિડન્સ ન આવ્યો હોય ત્યાં સુધી આપણે શું, ખાલી દેખા દેખી ભાઈ આ ભગવાનને પૂજે છે ને એટલે મારે જઈને ભગવાનને પૂજો. આપણને શું થાય કે ભાઈ નીચે પૂજામાં સમીરભાઈ કેટલા ધૂનથી ઓલું ઢોલ વાગે વગાડે છે ને, તો આપણને બી એમ થાય અરે મારે આટલા ભાવ આવે. સમજાય છે? આ અત્યાર સુધી છે ને જ્યાં સુધી આપણે ભગવાનનું સ્વરૂપ સમજતા હોય ત્યાં સુધી બધું દેખા દેખીનું જ છે. સમજાય છે કે નહીં વાતો? હવે જ્યાં સુધી દેખા દેખી છે ત્યાં સુધી આપણે એમ બોલીએ કે ભાઈ આ વ્યવહાર સમજીત છે પણ એ કમ્પ્લીટલી રોંગ છે. અચ્છા એક બીજો હું તમને ક્વેશ્ચન પૂછું છું, એક સિનારિયો આપું છું કે એક નાનું ત્રણ જણ જોઈએ, એક નાનું બાળક છે, 5 વર્ષનું છે, સમજો 5 વર્ષનું નાનું બાળક છે, બીજું પર્સન બહુ એલ્ડર છે, એલ્ડર એટલે સમજો એક 50 યર્સના ઓલ્ડ અંકલ છે, ઘણા સ્વાધ્યાય છે, સમયસારાથી બધા શાસ્ત્ર એમણે વાંચી લીધા બરાબર, અને ત્રીજું પર્સન છે એ સમ્યક દ્રષ્ટિ છે, ભલે યંગ છોકરો છે 25 વર્ષનો જ છે પણ સમ્યક દ્રષ્ટિ છે બરાબર, એને કદાચ એકે શાસ્ત્ર વાંચ્યા નથી હજી, પણ આત્મા શું છે ભગવાન શું છે અંદરથી એને ફિલિંગ બધી જ ક્લિયર, એબ્સોલ્યુટલી ક્રિસ્ટલ ક્લિયર છે બરાબર. હવે ત્રણે જણ એક સાથે એક જ ફેમિલીમાં હોય, સમજો કે ઓલો નાનો છોકરો 25 વર્ષનો છોકરો છે એના જ છોકરો છે અને ઓલા અંકલ આના પપ્પા છે એમ સમજી લો, ત્રણે જણ એક સાથે મંદિરમાં આવ્યા અને ત્રણે જણ ભગવાનને એક સાથે એક્ઝેક્ટલી સેમ નમસ્કાર કરે છે, કે આમ ઘૂંટણીએ બેસે માથું નમાવે, ક્રિયામાં બહારમાં કંઈ જ ફરક નથી બરાબર, પણ અંદરથી પરિણામોમાં શું ફરક હશે તમે મને કહો. નાનું બચ્ચું એના પપ્પાને ઇમિટેટ કરીને કરે છે, ઓકે, પણ એની ફિલિંગ્સ કેવી છે? એને ફિલિંગ્સનો કંઈ ચેન્જ નહીં, કેમ કે સાવ નાનકડો છોકરો છે 5 વર્ષનો, એને શું ભગવાન છે શું ભક્ત છે કંઈ સમજાતું નથી, એ તો ભાઈ બીજા કરે એટલે કરે છે બરાબર. હવે આ બેની શું સ્થિતિ છે? સમ્યક દ્રષ્ટિ જે છે એને અંદરથી ફિલિંગ આવી છે કે હું આત્મા છું, મારામાં ભગવાન થવાની તાકાત છે અને એ સામે એના રોલ મોડલ તરીકે ભગવાનને જુએ છે. સમજાય છે? અચ્છા હવે થર્ડ અંકલ જે છે એને કેવું છે? એ અંકલને કેવું છે ખબર છે? એ અંકલે ક્યારે ગુલાબજાંબુ ખાધું નથી, ખાલી દુઃખમાં હોય તો આવું હોય આવું હોય આવું હોય, એટલે એમનું બુકિશ નોલેજ છે બધું. સમજાય? અંકલનું નોલેજ બધું એકદમ પરફેક્ટ છે, નો ડાઉટ, કેમ કે બધા શાસ્ત્રો વાંચીને એકદમ ઇમેજિનેશનમાં પરફેક્ટ જ્ઞાન છે, પણ તોય હજી બુકિશ છે, એમને ટેસ્ટ કેવો છે હજી ખબર નથી. સમજાય છે? જ્યારે ઓલા છોકરાને બુકિશ નોલેજ કંઈ નથી, પણ બુક વાંચવાની જરૂરત છે તમને, જો આપી દીધું ગુલાબ જાંબુ કેવું છે ટેસ્ટ લીધો આનંદ આવી ગયો પતી ગયો. હવે એનું કેવી રીતના બનાવવા એ ડિટેલ રેસીપી, આટલા તળવાના, આટલા રેડ હોવા જોઈએ, બ્લેક ના થવા જોઈએ, આમ થવું જોઈએ તેમ, એવું કઈ નોલેજ ની જરૂરત છે. સમજાય છે કે જેને અંદરથી ફીલિંગ આવે ને એના ભગવાન પ્રત્યેના ભક્તિભાવ બી સૌથી બેસ્ટ હોય. એટલે ઓલા જુવાન છોકરાના સૌથી વધારે ભગવાન પ્રત્યેના ભક્તિભાવ હોય. ઓલા અંકલ ને કેવું હોય કે ભાઈ શાસ્ત્રમાં વાંચ્યું છે એટલે બધું ખબર છે ને, એટલે ભગવાન પ્રત્યે ભક્તિભાવ છે. અને ઓલો છોકરો તો દેખા દેખી જ કરે છે. આપણા બધાની કેવી સિચ્યુએશન છે? ઓલા બાળક જેવી છે, કેમ કે એકે શાસ્ત્ર તો વાંચ્યા નથી એટલે અંકલ જેવા બી નથી હજી તો. આપણે સમજ્યા ને, ઓલા બાળકની જેમ કોઈ બીજા કરે એટલે આપણે બી કરીએ, બરાબર. અચ્છા મને કહો, મંદિરમાં દેવ દર્શન ની વિધિ શું છે? કોઈ એક જણ બોલો, અવિશા ખ્યાલ છે તને? વેરી ગુડ, વેરી ગુડ. આપણા બધામાં ઘણા એવા છે જેને ખબર બી નહીં હોય કે કરવાનું છે, પણ ધ પોઈન્ટ ઇઝ, અત્યારની આપણી પોઈન્ટ શું છે કે વેરી ગુડ ધેટ શી ઇઝ ડુઈંગ ઓલ ઓફ ધીસ, પણ અત્યારે આપણને આ અને પછી આ અને પછી આ અને પછી આ ઓર્ડર ક્યાંથી આવ્યો? આપણે આ જ શું કામ કરીએ છે? અંદરથી ફીલિંગ નથી, ખાલી આપણને કહેવામાં આવ્યું છે બુકમાં એટલે આપણે એમ કરીએ છીએ. સમજાય છે કે અહીંયા મહત્વ અંદરથી જીવને ભાવ આવે છે કે નહીં એનું છે, કે આપણને ભગવાન સામે આપણે જઈએ છે તો મને કોઈ નોર્મલ ભગવાન એટલે પથ્થરની મૂર્તિ હોય અને ભગવાન, એમાં ફરક શું છે? ફરક આપણા ભાવોમાં છે, આપણા ભાવોમાં અંદરથી ફરક આવવો જોઈએ. જ્યારે હું ભગવાન સામે જાઉં છું એમના ગુણગાન આપણને ઓટોમેટિકલી થવા જોઈએ. હવે ગુણગાન થવા માટે કેવા છે, એમનું સ્વરૂપ શું છે, એમને કેવી શાંતિનો અનુભવ થાય છે એ તો આપણને ખબર હોવી જોઈએ કે નહીં? સમજાય છે કે? એટલે અહીંયા આપણે એ વાત કરીએ છીએ કે જેને જો લાસ્ટ ફર્સ્ટ પોઈન્ટની લાસ્ટ પહેલાં કે વ્યવહારને પ્રથમ અને નિશ્ચયને પછી કહેવાનો શું પોઈન્ટ છે કે ના પહેલાં તમે બધી ખાલી એક્શન કરી નાખો અને પછી આત્માની ફિલિંગ પછી કરશું, એવું ન હોય. જેને આત્મામાંથી પહેલાં ફિલિંગ આવે એને જ ભગવાનની ફિલિંગ આવે અને એની જ બધી એક્શન ને બધી ફ્રૂટફુલ છે. સમજાય છે? આ પોઈન્ટ સમજાયો? આગળ વધીએ. ઓકે, સેકન્ડ પોઈન્ટ, વળી નય નિરપેક્ષ હોતા નથી. નિરપેક્ષ એટલે શું? કોઈ અપેક્ષા વગર, કોઈ પણ વ્યૂ પોઈન્ટ વગર નય હોતા નથી. એટલે હવે કોઈ એંગલથી સમજાવવામાં આવે છે ને કે આ વસ્તુ આવી છે, તો એ એંગલ વગર કેવી રીતના હોઈ શકે? એંગલ વગર હોય તો એ ઓલું પ્રમાણ જ્ઞાન થઈ જાય. સમજાય છે? તો પછી એ વસ્તુ ઓલવેઝ ખાલી એટલી જ હોય, એનાથી એક્સેસ કાંઈ ન હોય. કે જે રીતના ઓલું એક્ઝામ્પલ આપ્યું કે ગુલાબજાંબુ ઇઝ સિમિલર ટુ ચેરી ટોમેટો, પણ અહીંયા તો અપિયરન્સનું જ ખાલી એક્ઝામ્પલ આપ્યું છે કે આટલી સાઇઝ હોય છે ને એવા રેડ દેખાય છે, પણ ટેસ્ટમાં તો દે આર ડ્રામેટિકલી ડિફરન્ટ. તો એ વ્યૂ પોઈન્ટ વગર નહીં હોઈ શકે નહીં. આગળ, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતા પહેલા જો વ્યવહાર નહીં હોય તો નિશ્ચયની અપેક્ષા વિનાનો નિરપેક્ષ થયો. સી બેઝિકલી આ પોઈન્ટ આપણે ઉપર ચર્ચા થઈ ગઈ, એ જ પોઈન્ટ છે, આપણે એનાથી આગળ વધીએ. વળી પ્રથમ એકલો વ્યવહાર હોય તો અજ્ઞાન દશામાં સમ્યક નહીં માનવો પડે, પણ આપ્તમીમાંસામાં એવું આગમનું વચન છે, માટે અજ્ઞાન દશામાં કોઈ જીવને વ્યવહાર હોઈ શકે નહીં, પણ વ્યવહારાભાસ કે નિશ્ચયાભાસ રૂપ મિથ્યા નહીં હોઈ શકે. આપણે નિશ્ચય વ્યવહાર પહેલા કયો હોય પછી કયો એ હમણાં ઉપર વાત કરી, એની જ આપણું પોઈન્ટ છે. આગળ વધીએ, કોઈને કઈ ક્વેશ્ચન છે? આગળ વધીએ પહેલા. વ્યવહારાભાસ એટલે વ્યવહારનો એક આભાસ, મતલબ એને ઇમેજિનરી એવું લાગે છે કે આઈ એમ ડુઈંગ કરેક્ટ થિંગ, પણ એકચ્યુઅલી ઇઝ નોટ ડુઈંગ કરેક્ટ થિંગ. એને વ્યવહાર આભાસ છે. આભાસ એટલે કે ઇલ્યુઝન, એને વ્યવહારનું ઇલ્યુઝન છે. સમજાયું? ઓકે, આગળ. જીવ નિજ જ્ઞાયક, જ્ઞાયક એટલે કે પોતાનો આત્મા, જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય વડે નિશ્ચય રત્નત્રય, નિશ્ચય રત્નત્રય એટલે શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પણ નિશ્ચય એટલે કે જેવા છે એવા જ, એક્ઝેક્ટલી એનું સ્વરૂપ શું છે આપણે નેક્સ્ટ ગાથામાં જોશું. એવો મોક્ષમાં પ્રગટ કરે ત્યારે સર્વજ્ઞ કથિત નવ તત્વો, આપણે તો સાત વાંચ્યા તો નવ ક્યાંથી આવ્યા? હા, એમાં જે આશ્રવ બંધ આપણે જોયા હતા ને, એ આશ્રવ બંધ ના બે સબ ટાઈપ કર્યા, હજી પુણ્ય અને પાપ, એટલે ટોટલ કાઉન્ટિંગમાં નવ થયા. ઇટ્સ વન એન્ડ ધ સેમ થિંગ, ખાલી જરા વધારે બાયફર્કેશન કર્યું. આગળ તો એવા જે સર્વજ્ઞ ભગવાને નવ તત્વો કયા હતા પ્લસ સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, આ સંબંધી રાગ મિશ્રિત વિચારો અને મંદ કષાયરૂપ શુભ ભાવ, તે જીવને જે પૂર્વે હતો તેને ભૂત નૈગમ નૈવિધિ વ્યવહાર કારણ પણ કહેવામાં આવે છે. હવે ધીસ ઇઝ સ્લાઇટલી કોમ્પ્લિકેટેડ સેન્ટેન્સ. જો કહેવાનો મતલબ શું છે કે હવે સપોઝ હું શાસ્ત્ર વાંચન કરું છું, બરાબર, અત્યારે હું શાસ્ત્રમાંથી મારા આત્માને સમજવાની ટ્રાય કરું છું. ડાયરેક્ટ રૂટ કયો હતો? કે હું મારા જ્ઞાનથી આત્માને સમજી લઉં ને, દેટ વોઝ ડાયરેક્ટ રૂટ, એટલે દેટ વોઝ નિશ્ચય કે પોતાના આત્માને સમજો. પણ એટલાથી સમજાયું નહીં, એટલે ત્યાંથી અહીંયા જ્ઞાન ગયું, એટલે આમાં વાંચવા લાગ્યો આત્મા આવો છે, આવો છે, આવો છે, આના થ્રુ હું મારા આત્માને સમજતો, ઇનડાયરેક્ટ રૂટ થયો. એટલે એને કહેવાય વ્યવહાર. એટલે હું શાસ્ત્રના આધારે આત્માને સમજવાની ટ્રાય કરતો હતો, હવે એટ સમ પોઈન્ટ મને સમજાયું મારો આત્મા કેવો છે, એટલે કે મને સમ્યક દર્શન થઈ ગયું, બરાબર. હવે મને એ રૂટની જરૂરત છે, હવે મને શાસ્ત્રથી આત્મા સમજવાની જરૂરત છે, હવે તો મને ફિલિંગમાં આવી ગયું કે ના આવો જ આત્મા છે, સમજાય છે? હવે ડાયરેક્ટ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું. તો પણ એ જે પહેલાંનું કનેક્શન જે હતું, બિકોઝ એમાંથી એના આધારે મને મારા વિચારો ચાલ્યા અને એના આધારે મને આત્મા સમજાયું, એટલે પાસ્ટમાં આમ હતું એ એંગલથી આને વ્યવહાર સમ્યક રત્નત્રય કહેવાય છે, એટલે કે વ્યવહાર કહેવાય છે, સમજાય છે? વ્યવહાર શું કામ કીધું શાસ્ત્રને? ગાથામાં આવ્યું ને કે નિશ્ચયનું કારણ હોવાથી એને વ્યવહાર કહેવાય છે. મને ડાયરેક્ટ આત્મા સમજવા માટે ધીસ વોઝ યુઝફુલ, એટલે એને વ્યવહાર કહેવાય છે, સમજાયું? ઓકે, હવે અહીંયા શું કહેવાય છે? જો ફોર્થ લાઈન આપણે એકચ્યુઅલી ફરીથી વાંચીએ. જો નિશ્ચય રત્નત્રય પ્રગટ કરવા માટે નવ તત્વ, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, રાગ મિશ્રિત વિચારો અને મંદ કષાયરૂપ ભાવ, આ ચાર વસ્તુ, જેવી રીતના મેં જીનવાણીનું એક્ઝામ્પલ આપ્યું એવી રીતના હું આ કરતો હતો કે નહીં, કે હું નવ તત્વનો વિચાર કરતો હતો, દેવશાસ્ત્ર ગુરુની પૂજા આદિ કરતો હતો. મંદ કષાય એટલે શું? કે સારા પરિણામ કંઈક કરે ને, પૂજા કરે, ભક્તિ કરે, એ બધા મંદ કષાયના પરિણામ છે. એમાં કેમ કે ત્યારે કષાય આપણો મંદ છે, ઓછો છે, રાઈટ? તો આ બધા હું ભાવ કરતો હતો. વાય વોઝ આઈ ડુઈંગ ધીસ? મારી ઇન્ટેન્શન વોઝ કે હું મારા આત્માને સમજું, પણ એના માટે થઈને આ બધું કરીને આત્માને સમજવાની ટ્રાય કરતો હતો. ઇનડાયરેક્ટ રૂટ હોવાને કારણે એ ચારે વસ્તુને વ્યવહાર કારણ કહેવામાં આવે છે, સમજાય છે? આટલું સમજાયું? હવે અહીંયા એક વર્ડ છે, ભૂત નૈગમ નય. આ નય વર્ડ છે ને, એ નયમાં એક નૈગમ નય ટાઈપ, નૈગમ નય કરીને એક નયનો ટાઈપ છે, એમાં આપણે અત્યારે ડિટેલમાં નથી જવું, પણ એમાં બે સબ ટાઈપ છે, એક ભૂત નૈગમ નય અને એક ભવિષ્ય નૈગમ નય. ભૂત નૈગમ નય એટલે શું? કે પહેલા આવું હતું, જેવી રીતના કે કોઈ નાનકડો છોકરો હોય, હા, એને આપણે બાબુ કહીને બોલાવે, સપોઝ હવે મોટો થઈ જાય તો પણ એને આપણે બાબુ જ કહ્યા કરીએ, કે હવે એવડો થોડી છે, પણ એ જયારે આવડો હતો ત્યારે આપણે એને બાબુ કહેતા હતા, એટલે હજી પણ એમ કહીએ છીએ, સમજાય છે? સમજાય છે? એને કહેવાય ભૂત નૈગમ નય. અથવા તો એમ કે સપોઝ કોઈ એક, તું સપોઝ આઈઆઈટીમાં ભણે છે, રાઈટ? હવે આઈઆઈટીથી પાસ આઉટ થઈ ગયો છે, પણ તો પણ એને આપણે આઈઆઈટીએન કહીએ ને, ધીસ ઇઝ આઈઆઈટી. કેમ કે પહેલાં આઈઆઈટીમાં ભણતો હતો, એ ભૂતકાળમાં આઈઆઈટીમાં હતો, એટલે એને અત્યારના આઈઆઈટીએન કેવું એને કહેવાય ભૂત નૈગમ કઈ, સમજાય છે? એટલે આ જે બધા જે કારણ આપણને દેખાડ્યા, નવ તત્વ, દેવશાસ્ત્ર, ગુરુની શ્રદ્ધા આદિ, એ આ જીવ પહેલા કરતો હતો. કેના માટે કરતો હતો? આત્માને સમજવા માટે. હવે તો આત્મા સમજાઈ ગયો એટલે હવે તો ડાયરેક્ટ જાણે છે, પણ પહેલા એવું કરતો હતો એટલે ઓલા બધાને વ્યવહાર કારણ ભૂત નૈગમ નહીંથી કહેવાય છે. સમજાયું? સમજાય છે? આગળ વધીએ. ઓકે, એ પરમાત્મા પ્રકાશનો રેફરન્સ છે. વળી તે જ જીવને નિશ્ચય સમ્યક દર્શનની ભૂમિકામાં શુભ રાગ અને નિમિત્તો કેવા પ્રકારના હોય તેનું સહચરપણું બતાવવા વર્તમાન શુભ રાગને વ્યવહાર મોક્ષ માર્ગ કયો. હવે અહીંયા શું કહે છે કે જે હવે સમ્યક દ્રષ્ટિ થઈ ગયો, પણ એની સાથે સાથે હવે સપોઝ અહીંયા હું પણ છું ને આ પણ છે, હું સપોઝ સમ્યક દ્રષ્ટિ છું ને આ નથી, સપોઝ તો અમારા બેના બાહ્ય આચરણમાં શું ફરક છે? કોઈક તો આઈડેન્ટિફાય હોવું ને બહારથી, નહીં તો સમજાય કેવી રીતના કે ભાઈ આ જીવ સમ્યક દ્રષ્ટિ છે ને આ નથી? સમજાય છે? કોઈ એક્સટર્નલ આઈડેન્ટિફાયર હોવું જોઈએ ને. તો એ એક્સટર્નલ આઈડેન્ટિફાયરના ફોર્મમાં એ જે જે કંઈ કરે છે સમ્યક દ્રષ્ટિ જીવ, શું કરે છે કે ભાઈ દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરે છે, સ્વાધ્યાય આદિ કરે છે, ઉપવાસ આદિ કરે છે, એ બધાને પણ ઓલા જે એક્ચ્યુઅલ એની ફિલિંગ તો ફિલિંગમાં છે, પણ સાથે સાથે આ હોય જ છે એના માટે થઈને આ બહારના એક્સટર્નલ સાધનો છે એને પણ વ્યવહાર સમ્યક તો કહેવામાં આવે છે. સમજાય છે? ખાલી કહેવામાં આવે છે પણ એ એક્ચ્યુઅલી એના કારણ નથી. આનું એક્ઝામ્પલ સપોઝ ઓલા ઘડો બનાવવો હોય ને, હા, ઘડો બનાવવો હોય માટી માટી, તો તમને મેઇન વસ્તુ શું જોઈએ? કે માટી જોઈએ, સુટેબલ ટાઈપની માટી હોવી જોઈએ, પ્લસ એમાં સુટેબલ પાણી નાખીને, પ્લસ એમાં સુટેબલ પર્સન હોવો જોઈએ જેને બનાવતા આવડવું જોઈએ, બરાબર? દીઝ આર સમ ઓફ ધ મેઇન રીઝન એમ સમજ્યું. પણ એની સાથે બનાવવા માટે થઈને યુ ઓલ્સો નીડ પ્રોપર અપ્લાયન્સીસ, બરાબર? એ ખાલી ઓલું વ્હીલ હોવું જોઈએ, એ વ્હીલ પણ એવું હોવું જોઈએ કે સ્મૂથલી ફરે, ઉપર નીચે ન થાય, પછી ઓલી લાકડી જોઈએ ફરાવવા માટે, સુટેબલ વેધર જોઈએ, બહુ મોઈશ્ચર હોય તો પાછું ઓલું સોફ્ટ થઈ જાય. સમજાય છે? તો હવે આ બધા કંઈ ઘડો બનાવવા માટે ડાયરેક્ટલી યુઝફુલ નથી. સુટેબલ વેધર એ તો હોય છે કે નથી હોતું, રાઈટ? એટલે ઇટ ઇઝ નોટ ડાયરેક્ટ રીઝન ફોર મેકિંગ ઘડો, પણ એ હોય તો એના માટે એને સપોર્ટ એમ કહેવામાં આવે છે. સમજાય છે? એવી જ રીતે અહીંયા જેને સમ્યક દર્શન હોય, પોતાના આત્માને જીવ જાણતો હોય, તો એ બહારમાં જે જે કંઈ કરે છે, પાણી ગાળીને પીએ છે, રાતના જમતો નથી, અથવા તો વ્રત ઉપવાસ આદિ કરે છે, દસ લક્ષણના ટાઈમમાં એ ઉપવાસ આદિ કરે છે, રોજ પ્રતિક્રમણ આદિ કરે છે, આ બધાને વ્યવહાર કારણ કહેવામાં આવે છે. એ બધું કરવાથી તમને આત્મા નહીં જણાય. સમજાય છે? પણ જે આત્માને જાણે છે એને આ બધું પણ હોય છે, એટલે એને વ્યવહાર કહેવામાં આવે છે. સમજાય છે? આગળ વધીએ. ઓકે, તેમ કહેવાનું કારણ એ છે કે તેથી જુદા પ્રકારના નિમિત્તો તે દશામાં કોઈને હોઈ શકે નહીં. એટલે કોઈ એવો જે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય એ પછી એવું ક્યારે ન હોય કે તમને બારમાં જઈને દારૂ પીતો દેખાય. સમજાય છે? ઓપોઝિટ પ્રકારના આવું બિહેવિયર હોય જ નહીં. એટલે જેવું બિહેવિયર હોય એને વ્યવહાર ધર્મ કહેવામાં આવે છે, બરાબર? આગળ એ પ્રકારે નિશ્ચય, એ પ્રકારે નિમિત વ્યવહાર પણ, નિમિત વ્યવહાર હોય છે તો પણ તે ખરું કારણ નથી. ઓકે, આ આપણે જોયું. હવે એક નિમિત્ત ઉપાદાન વર્ડ નવા છે, કેટલાને ખબર નથી નિમિત્ત અને ઉપાદાનનો મતલબ શું. ઓકે, હવે એમ સમજો, આપણે ફરીથી ઓલું જ એક્ઝામ્પલ લઈએ, ઘડો બનાવ્યો, રાઈટ? તો એ ઘડો બનાવવા માટે મેઇન વસ્તુ શું જરૂરી છે? કે માટી ઇટસેલ્ફ, અથવા તો આપણને ગોલ્ડનું કંઈ ઓર્નામેન્ટ બનાવવું હોય તો મેઇન વસ્તુ શું જરૂરી છે? ગોલ્ડ. તો જે વસ્તુ મેઇન જરૂરી છે અને જેની અંદર જ કાર્ય થવાનું છે એને કહેવાય ઉપાદાન, બરાબર? અને એને સપોર્ટિવ જે જે વસ્તુ બહારમાં હોવી જોઈએ અથવા તો હોય છે એને કહેવાય નિમિત્ત. સપોઝ તમે બ્લેક સ્મિથ ને બોલાવો અને બ્લેક સ્મિથ ને કહો કે ઘડો બનાવી આપતો, બનાવી શકે? કેમ નો બનાવી શકે? કેમ કે એના માં સ્કિલ્સ નથી, બરાબર? હવે તમે જે કુંભાર હોય, ઇંગ્લિશમાં શું કહે ખબર નહીં, એટલે એને બોલાવો અને એને કહો કે ગોલ્ડ નું કઈ બનાવી આપતો, બનાવી શકે? નો બનાવી શકે. કેમ? કેમ કે એને નોલેજ નથી, રાઈટ? હવે એક્ચ્યુઅલ વસ્તુ તો જોઈએ કે માટી જોઈએ તો એ ગોલ્ડની વસ્તુ જોઈએ, જેમાંથી તમે ઓર્નામેન્ટ બનાવવાના છો. પણ એની સાથે આવી બધી વસ્તુ પણ સહચારીમાં હોય છે, મતલબ ત્યારે એ વસ્તુ બનાવતી વખતે આ બાકી બધી વસ્તુ હોય છે, રાઈટ? તો એ જે બાકી બધી વસ્તુ હોય એને કહેવાય નિમિત્ત, અને જે મેઇન વસ્તુ જોઈએ એને કહેવાય ઉપાદાન. સમજાય છે? જે મેઇન વસ્તુ જેમાં કાર્ય થવાનું છે એને કહેવાય ઉપાદાન, બાકી બધી વસ્તુ એને કહેવાય નિમિત્ત. મને મારા આત્માને જાણવો છે તો ઉપાદાન કોણ? હું પોતે, કેમ કે મારા જ આત્માને જાણવો છે. અને નિમિત્ત કોણ? દેવ શાસ્ત્ર ગુરુ છે, જીનવાણી છે, જે પણ તમે કહો બધા જ નિમિત્ત. સમજાય છે? નિમિત્ત કેન બી મેની, પણ ઉપાદાન ઇઝ ઓલવેઝ વન. આટલું સમજાયું? આપણો ટાઈમ પૂરો થાય છે, કોઈને કઈ લાસ્ટ ક્વેશ્ચન છે? નહીં પાક્કું? તો આપણે નેક્સ્ટ સન્ડે ફરીથી મળીએ. નેક્સ્ટ સન્ડે આ પહેલી ગાથા આપણે પૂરી કરશું, જે છેલ્લા 3 પોઈન્ટ બાકી છે, અને પછી આગળ સેકન્ડ ગાથામાં આપણે જોશું. ચલો, જીનવાણી સ્તુતિ.
હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રે, જો તેરા શરણાગરે સો પાવે સુખ છે. જીનવાણી કે ધ્યાન છે સૂજે લોકાયો, સો વાણી મસ્તક નમો સદા દે કરું.
બોલો જીનવાણી માતનો જય.